તો આજે આપણે જે કૃતિની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ એ છે વોકર પર્સીની 1961માં આવેલી નવલકથા ધ મૂવી ગોઅર.
ધ મૂવી ગોઅર આ પુસ્તકને એ જમાનાનો નેશનલ બુક એવોર્ડ મળ્યો હતો, અને એ પણ એકદમ યોગ્ય રીતે.
બિલકુલ. પણ એવોર્ડ કરતાં પણ વધારે મહત્વની વાત એ છે કે આ નવલકથાએ અમેરિકન સાહિત્યમાં જાણે એક નવો જ સૂર છેડ્યો.
સાચી વાત છે. અને એ સૂર મતલબ લેખકના પોતાના જીવનના અનુભવોમાંથી જ આવ્યો હતો. વોકર પર્સીની કહાણી જ બહુ અનોખી છે.
હા, વ્યવસાયે ડોક્ટર હતા પણ પછી ટીબી થયો.
બરાબર. અને એ બીમારીને કારણે એમને લાંબો સમય એકાંતમાં રહેવું પડ્યું. એ જ સમયે એમણે દુનિયાભરની ફિલોસોફી વાંચી, ખાસ કરીને કિર્કેગાર્ડ અને દોસ્તોએવ્સ્કી જેવા અસ્તિત્વવાદી વિચારકો.
એટલે એમ કહી શકાય કે એક ડોક્ટરના મગજને લેખકનું હૃદય મળ્યું.
બિલકુલ. પણ એમના જીવનની કરુણાંતિકાઓ પણ ભૂલવા જેવી નથી.
હા, ખૂબ જ નાની ઉંમરે પિતાની આત્મહત્યા અને એના થોડા જ વર્ષોમાં માતાનું અકસ્માતમાં મૃત્યુ, આ બધી ઘટનાઓની ઊંડી અસર એમના લેખન પર દેખાય છે.
ચોક્કસ. એટલે જ પર્સીની ખાસિયત એ છે કે એમણે બે અલગ દુનિયાને ભેગી કરી. એક તરફ અમેરિકાના દક્ષિણની પરંપરાગત સંસ્કૃતિ અને બીજી બાજુ યુરોપની એકદમ આધુનિક અસ્તિત્વવાદી ફિલોસોફી.
અને સમયગાળો પણ બહુ રસપ્રદ છે, 1960નો દાયકો.
હા, અમેરિકા ત્યારે મતલબ જીત અને સમૃદ્ધિની ટોચ પર હતું. ચારે બાજુ પૈસો, સફળતા, આત્મવિશ્વાસનો માહોલ હતો.
અને એવા સમયે પડસી આવીને કહે છે, એક મિનિટ, આ બધી ચમકદમકની પાછળ એક ખાલીપો પણ છે.
બરાબર. એ જ ખાલીપાની આ વાર્તા છે જે આપણને ન્યૂ ઓલિયન્સના માર્દીગ્રા ફેસ્ટિવલના એક અઠવાડિયામાં લઈ જાય છે.
તો ચાલો આપણા નાયકને મળીએ, જ્હોન બિકર્સન બોલિંગ. પણ બધા એને બિંગ્સ કહીને બોલાવા છે.
બિંગ્સ, 30 વર્ષનો સારો એવો સ્ટોક બ્રોકર. બહારથી જોતા બધું જ પરફેક્ટ લાગે,
પણ અંદરથી
એકદમ ખોવાયેલો છે. અને આ મોટા સવાલોથી બચવા માટે એણે એક રસ્તો શોધી કાઢ્યો છે, ધ લિટલ વે.
એટલે કે એકદમ સાદી પુનરાવર્તિત દિનચર્યા. રોજ સવારે ઉઠો, ઓફિસે જાઓ, સાંજે ઘરે આવો, થોડી મજા કરો, સૂઈ જાઓ, બસ.
જેથી વિચારવાનો કોઈ અવકાશ જ ન રહે. બરાબર. અને અહીં પર્સી એક શબ્દ વાપરે છે જે આખી નવલકથાનો પાયો છે, મલેઝ.
આ કોઈ શારીરિક બીમારી નથી, ખરું ને?
ના, બિલકુલ નહીં. આ આધુનિક જીવનનો આધ્યાત્મિક રોગ છે, એક પ્રકારની બેચેની, અસંતોષ. બધું જ હોવા છતાં એવું લાગવું કે કશુંક તો ખૂટી રહ્યું છે.
આપણે જેને આજે એક્ઝિસ્ટેન્શિયલ ડ્રેડ કહી શકીએ એવું કંઈક.
એકદમ. અને આ મલેજ જ બિંગ્સને એક શોધ પર મોકલે છે, જો કે એને પોતે પણ ખબર નથી કે એ શું શોધી રહ્યો છે.
અને એની શોધ કરવાની રીત પણ સાવ વિચિત્ર છે. ફિલ્મો જોવી?
હા, એના માટે ફિલ્મો માત્ર મનોરંજન નથી. એ માને છે કે ફિલ્મો વાસ્તવિકતાને પ્રમાણિત કરે છે.
આ થોડું સમજાવો, વાસ્તવિકતાને પ્રમાણિત કરવી એટલે?
મતલબ કોઈ જગ્યા કે કોઈ અનુભવ એને ત્યાં સુધી સાચો નથી લાગતો જ્યાં સુધી એણે એને ફિલ્મના પડદા પર ન જોયો હોય. જાણે કે કોઈ એક્ટર જે રસ્તા પર ચાલ્યો હોય એ રસ્તો જ અસલી છે, બાકી બધું નકલી.
ઓહ, એટલે એ પોતાની જિંદગી જીવતો નથી પણ એને એક ફિલ્મની જેમ જુએ છે.
બરાબર. એક દર્શકની જેમ. એનું જીવન જ એક મૂવી છે જેનો એ પોતે પ્રેક્ષક છે.
તો આ એકલો પોતાની દુનિયામાં ખોવાયેલો દર્શક, પણ પછી વાર્તામાં એક વળાંક આવે છે.
હા, અને એ વળાંક છે એની પિતરાઈ બહેન કેટ કટરનું આગમન.
કેટ? જો બિંગ્સનો મલાજ ધીમો અને શાંત હોય તો કેટનો મલાજ એકદમ વિસ્ફોટક છે.
સાચી વાત. બિંગ્સ કશું અનુભવી નથી શકતો અને કેટ બધું જ અત્યંત તીવ્રતાથી અનુભવે છે. તે ડિપ્રેશન અને એન્ઝાયટીથી પીડાય છે.
એટલે બિંગ્સને પોતાનું જ એક તૂટેલું, વધારે પીડાદાયક પ્રતિબિંબ કેટમાં દેખાય છે.
બરાબર. અને અહીંયા એન્ટ્રી થાય છે એમની કાકી એમિલીની, જે દક્ષિણની પરંપરા અને કર્તવ્યનું પ્રતીક છે.
અને એ બિંગ્સને કહે છે કે કેટનું ધ્યાન રાખવું એ તારી ફરજ છે.
હા, અને અહીંયાથી બિંગ્સની યાત્રા શરૂ થાય છે, એક નિષ્ક્રિય દર્શકમાંથી એક સક્રિય વ્યક્તિ બનવાની. પણ એ એટલું સહેણું નથી.
સાચી વાત. પહેલા તો એ ભાગી જાય છે પોતાની સેક્રેટરી શેરોન સાથે એક ટ્રીપ પર.
હા, એને એમ કે જગ્યા બદલવાથી મન બદલાઈ જશે. પણ ત્યાં પણ એ જ ખાલીપો. એને સમજાય છે કે સમસ્યા બહાર નથી, અંદર છે.
અર્તાનું કેન્દ્ર છે શિકાગોની ટ્રેન યાત્રા.
ચોક્કસ. નવલકથાનું હૃદય. કેટની હાલત બગડે છે અને બિંગ્સને એક બિઝનેસ ટ્રીપ પર શિકાગો જવાનું હોય છે
અને એ અચાનક જ કેટને પોતાની સાથે આવવા કહે છે
અને બંને ભાગી જાય છે.
આ ટ્રેનની મુસાફરી ભૌગોલિક નથી, એક માનસિક સફર છે.
ટ્રેનનો એ બંધ ડબ્બો જાણે દુનિયાથી અલગ એક સુરક્ષિત જગ્યા બની જાય છે.
બરાબર.
અને ત્યાં એ બંધ કમ્પાર્ટમેન્ટમાં તેઓ એવી વાતો કરે છે જેમને ક્યારેય કોઈની સાથે નથી કરી, પોતાના ડર, પોતાની એકલતા વિશે.
અને ત્યાં કેટ બિંગ્સને એક એવી વિનંતી કરે છે જે બધું બદલી નાખે છે.
હા, એ કહે છે, તમારે મને કહેવું પડશે કે મારે શું કરવું.
જરા વિચારો આ વાક્યનો ભાર. આધુનિક માણસ જેની પાસે પસંદગીની આઝાદી છે એ જ આઝાદીથી ડરી રહ્યો છે.
બરાબર. અને આ ક્ષણ બિંગ્સ માટે નિર્ણાયક છે. એની શોધ હવે કોઈ અમૂર્ત ફિલોસોફી નથી રહી,
એ હવે એક જીવંત વ્યક્તિની જવાબદારી બની ગઈ છે.
એકદમ. અહીં પ્રેમ કોઈ રોમેન્ટિક કલ્પના નથી. પ્રેમ એટલે એકબીજાની સંભાળ રાખવાની નૈતિક પ્રતિબદ્ધતા. બિંગ્સની શોધ હવે પોતાના માટે નથી રહી, એ બીજા માટે બની ગઈ છે.
પણ આ બળવો લાંબો નથી ચાલતો, તેઓ પાછા આવે છે
અને ન્યૂ ઓર્લિન્સમાં તેમનો સામનો થાય છે કાકી એમિલી સાથે, જે પરંપરાનું પ્રતીક છે.
કાકી તેને વારસો, કુટુંબની શાન, ફરજ આ બધું યાદ કરાવે છે અને બિંગ્સના વર્તનને બેજવાબદાર ગણાવે છે.
અને બિંગ્સ જે જવાબ આપે છે તે ખૂબ મહત્વનો છે. એ ખૂબ જ આદરથી પણ મક્કમતાથી કહે છે કે જૂની પેઢીના જવાબો નવી પેઢીના પ્રશ્નોનું નિરાકરણ નથી લાવી શકતા.
દરેક પેઢીએ પોતાનો રસ્તો જાતે જ શોધવો પડે છે.
બરાબર. અને ઉપસંહારમાં આપણે એક વર્ષ પછીનો સમય જોઈએ છે. બિંગ્સે કેટ સાથે લગ્ન કરી લીધા છે
અને તેણે સ્ટોક માર્કેટ છોડી દીધું છે.
હા, એણે શેર બજારની એ આભાસી દુનિયા છોડીને મેડિકલ સ્કૂલમાં એડમિશન લીધું છે. હવે એ આંકડાઓ સાથે નહીં પણ માણસો અને તેમના દુઃખ સાથે કામ કરવા માંગે છે.
એટલે કે તે અમૂર્તમાંથી નક્કર વાસ્તવિકતા તરફ વળ્યો છે.
અને અંતમાં એક ખૂબ જ સ્પર્શી જાય તેવું દ્રશ્ય છે. એ તેના મૃત્યુ પામતા નાના ભાઈ લોનીને મળે છે,
જે શારીરિક રીતે અક્ષમ છે પણ જેની ઈશ્વરમાં શ્રદ્ધા અટૂટ છે.
હા, અને લોનીની એ સરળ અટૂટ શ્રદ્ધા જોઈને આખી જિંદગી સવાલો પૂછનાર બિંગ્સ હલી જાય છે. નવલકથા કોઈ ચોક્કસ જવાબ નથી આપતી પણ એક નાજુક આશા સાથે પૂરી થાય છે.
તો આખી ચર્ચા પરથી એમ કહી શકાય કે આ કૃતિ આજે પણ આપણને એ જ સવાલ પૂછે છે.
હા, કે શું આપણે પણ આપણી જિંદગીના માત્ર મૂવી ગોર તો નથી બની ગયા ને? શું આપણે આપણી જિંદગી જીવી રહ્યા છીએ કે પછી તેને કોઈ બીજાની નજરે, કોઈ સ્ક્રીન પર જોઈ રહ્યા છીએ?
સાચી વાત છે. આ વાર્તા એ જ શીખવે છે કે સાચું જીવન ફક્ત જોવાથી નહીં પણ તેમાં સક્રિય રીતે ભાગ લેવાથી, જવાબદારી ઉઠાવવાથી અને બીજા સાથે જોડાવાથી જીવાય છે.
અને કદાચ જીવનની સૌથી મોટી શોધ કોઈ જવાબ શોધવાની નથી પરંતુ પ્રેમ અને જવાબદારી સાથે જીવવા માટેનું કારણ શોધવાની છે. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.